શ્રી પ્રવચન સાર કથા 110 અને 111 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 72.
એક સત્તા એ છે, એક સત્તા રૂપ છે, બંને વચ્ચે અનેક ગુણો નથી. પોત ભાવ હોવા છતાં બંને વચ્ચે અનેક ગુણો નથી. આગળ ઓતજ ભાવ કહી ગયા છે એટલે આ વાત ખુલ્લી સ્પષ્ટ કરવી છે. ગુણ એ ગુણી રૂપ નથી અને ગુણ એ ગુણરૂપ નથી, એનો વિસ્તાર કર્યો. તેમ છતાં ગુણ અને ગુણી એક સત્તા રૂપે છે, ભિન્ન સત્તા રૂપે નથી. જો ભિન્ન સત્તા રૂપે હોય તો બે દ્રવ્ય થઈ જાય, ગુણ જુદું દ્રવ્ય થઈ જાય અને ગુણી જુદું દ્રવ્ય થઈ જાય. ગાથાનો વિષય છે ટીકા. ખરેખર દ્રવથી પૃથકભૂત જુદું ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ ન હોય, ન હોય એટલે હોય શકે જ નહીં એમ કહે છે. એમ કહેવા માંગે છે કે ગુણ દ્રવ્ય ગુણ અને પર્યાય એ ત્રણેયનું જ્ઞાન સાપેક્ષ જ્ઞાન થાય છે. સાપેક્ષ જ્ઞાન થાય છે, અપેક્ષા સહિત થાય છે. જેમ આંગળી નાની છે એમ કહેવામાં આવે તો આંગળીને આંગળીને નાની બતાવવા આવે ત્યારે બીજી આંગળી મોટી આંગળીનું એ સાપેક્ષ જ્ઞાન થયું, અપેક્ષા સહિતનું જ્ઞાન થયું. જ્ઞાનમાં બીજી મોટી આંગળી છે ત્યારે આ આંગળી નાની છે એવું જ્ઞાન થયું ને. એમ સાપેક્ષ થઈ ગયું ને, બીજી આંગળીની અપેક્ષા આવી ગઈ જ્ઞાનમાં. એક મોટી આંગળીની જ્ઞાનમાં અપેક્ષા આવી ત્યારે આ આંગળી નાની છે એવું જ્ઞાન જ્ઞાન થયું. તે જ્ઞાનને સાપેક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એમ પર્યાયનું જ્ઞાન એ દ્રવ્ય સાપેક્ષ જ્ઞાન છે એમ કહે છે. કોઈ વખત પર્યાયનું એકનું જ્ઞાન થાય અને સાથે દ્રવ્યનું જ્ઞાન ન હોય એવું બની શકે. એ પર્યાયનું જ્ઞાન સાપેક્ષ જ્ઞાન જ હોય છે, દ્રવ્ય સાપેક્ષ જ્ઞાન જ હોય છે. અને પર્યાય જણાય છે એનો અર્થ કે દ્રવ્ય સાપેક્ષ પર્યાય જણાય છે એમ જ એનું ખરું જાણવું બની શકે છે. પ્રશ્ન થાય છે ને કે જ્ઞાન જણાય છે એટલે જ્ઞાનની પર્યાય જણાય છે, પણ ત્રિકાળી નાયક મને જણાતો નથી. એ વાત અશક્ય છે, એવું બની શકે નહીં. એ તો કહે છે કે દ્રવ્યથી પૃથકભૂત જુદો કોઈ ગુણ, કેમ કે એ તો દ્રવ્યનો ગુણ છે અને ગુણ જણાય અને દ્રવ્ય કેવું હોય એમ પૂછે તો દ્રવ્યનો ગુણ જણાયો નથી. પર્યાય જણાય અને દ્રવ્ય ક્યાં ગયું એમ પૂછે, દ્રવ્ય કેવું હોય એમ પૂછે તો ખરેખર એને પર્યાયનું જ્ઞાન પણ નથી. એને કોઈ કલ્પના છે, આને પર્યાય કહેવાય છે એવી કોઈ કલ્પના છે, આને ગુણ કહેવાય છે એવી કોઈ કલ્પના છે. વાસ્તવિક જ્ઞાન એના નથી. પોપટ બોલે છે ને, પોપટ બોલે રામ રામ, એને રામ શું છે એ ખબર નથી. એને તો પાંજરામાં કોઈ મરચું કોઈ ખાવા દે છે, તો કોઈ વખત એને જમરૂખ ખાવા દે છે કે સીતાફળ આપે ને કાંઈ ને કાંઈ ખાવા. એને એમ કે આ કાંઈ ખાવાની ચીજ છે એને એમ જ થાય, બીજું તો એને કાંઈ ખબર નથી. એ કલ્પના કરે છે, તે શબ્દ ઉપર એ કલ્પના કરે છે એવું વિજ્ઞાન છે. ખરેખર દ્રવ્યથી પૃથકભૂત એટલે જુદું એવું કોઈ પર્યાય નથી, પર્યાય પણ ન હોય ને એવો કોઈ ગુણ પણ ન હોય. જેમ તેરણની સુવર્ણ થી પૃથક ભૂત તેની પીડાશ આદિ કે તેનું કુંડળપણું આદિ હતા. સોનાની પીડાશ સોના વગર જ્ઞાન માં આવે એમ કે સોનાની પીડાશ ને ખબર પડે છે પણ સોનાની મને ખબર પડતી નથી. હું સોનાનો કુંડળ કે મીટી જોઉં છું અને એમાં મને સોનું દેખાતું નથી એમ મને જ્ઞાન જણાય છે પણ મને જ્ઞાય જણાતો નથી. ભાઈ તને જ્ઞાન ક્યાં જણાયું? જ્ઞાન જ્ઞાયક થી પૃથક ભૂત ક્યાં જુદી રહે છે? તો તું એમ કે મને જ્ઞાન જણાય છે ને જ્ઞાયક જણાતો નથી. સોનાનું કુંડળ જણાય ને સોનું ન જણાય એવી તારી વાત છે? એવું કોઈ દિવસ બની શકે? આ બહુ સારો વિષય છે. અધ્યાત્મમાં સ્વરૂપ જ્ઞાન કરવામાં એ ચાવી જેવી જેવો વિષય છે. મિત્ર દ્રવ્યગુણ પર્યાયનો વિષય તો શાસ્ત્રના વાંચન અને શ્રવણ દ્વારા શીખવામાં તો આવે છે. દ્રવ આને કહેવાય, ગુણ આને કહેવાય, પર્યાય આને કહેવાય. પણ એ દ્રવ્યગુણ પર્યાયનો ભાવ પોતામાં ન ઓળખે તો પોતાની સ્વ વસ્તુનું ભાવ ભાષણ થાય નહીં. શું થાય? જેમ કોઈ સંગીત શીખે છે, આવે છે સંગીત શીખે છે ત્યારે રાગ રાગણી બધી શીખે છે, પણ કોઈ ગાય ત્યારે આ કયો રાગ ગાય છે એની ખબર પડે. માત્રા શીખે કે અનુષ્ટપમાં આટલી માત્રા હોય, છંદ છે ને બધા, મંદાક્રાંતા છંદ હોય તો એની આટલી માત્રા હોય એને બધી ગણતરી આવે છે, એ બધું શીખી લે રાગ રાગને. પણ કોઈ ગાય ત્યારે કયો છંદ ગાય છે એની ખબર પડે અને એને એને ઓળખાણમાં આવે. એમ દ્રવગુણ પર્યાય શીખી લઈએ પણ પોતામાં દ્રવગુણ પર્યાય કેવી રીતે છે એનો ભાવ ઓળખે તો એને કઈ શીખેલું કામમાં આવતું નથી. હા, એમ એટલે એનો અર્થ એમ થયો કે પ્રેક્ટિકલ નોલેજ છે કે નહીં તમને એ એમાં પરીક્ષાની અંદર આવે છે. તો પરીક્ષામાં પ્રેક્ટિકલ નોલેજનો પરીક્ષા ન હોય તો એને એ ભણેલું કાંઈ કામમાં આવે એટલે તો આ મત ને. તો આ ડાક્ટરમાં એવું છે, કોઈ MBBS થાય, કોઈ પણ ડિગ્રી ડાક્ટરની થાય, પછી અમુક વખત એને પ્રેક્ટિસ કરાવે. એની પ્રેક્ટિસ પૂરી થયા પછી એને ઇન્ટર્નશીપ કહે છે. ઇન્ટર્નશીપની પ્રેક્ટિસ પૂરી થયા પછી એને જે ડિગ્રીમાં જેમાં એ પરીક્ષામાં પાસ થયો હોય એની સનંદ આપવામાં આવે. ત્યાં સુધી એ પબ્લિકની પ્રેક્ટિસ કરી શકે નહીં. ભલે એ પાસ થઈ ગયો હોય, એક વર્ષ છે અત્યારે કાયદો, એક વર્ષમાં છે તો એક વર્ષમાં ઇન્ટર્નશીપ કરે ત્યાં સુધી એને કોઈ પ્રેક્ટિસ, દવાખાનું ખોલીને કે દવા આપવાની કે ઓપરેશન કરવાની કે કોઈ એને કાયદેસરની રજા હોતી નથી. જો એને એ રજા મળ્યા પહેલાં, ભલે પાસ થઈ ગયો છે અને હજી ડિગ્રી સનંદ મળી નથી, એ પહેલાં જો કોઈને ઇન્જેક્શન આપ્યું હોય કે ઓપરેશન કર્યું કે દવા આપી હોય એમાં ગડબડ થાય તો એના ઉપર એ ગુનો થાય છે. એ વગર રજાએ કરેલું કામ ગુનો છે, ચોરીથી કરેલી પ્રેક્ટિસ છે એને સજા થાય છે. એનો અર્થ એ છે કે જ્યાં લોકોના જિંદગી સાથેનો સંબંધ છે તે મરી જાય. મારે દવા એવી આપે તો ભૂલ થઈ જાય તો મરી જાય. તો જ્યાં લોકોની જિંદગીનો સંબંધ છે ત્યાં થિયોરિટિકલ નોલેજ ઉપરાંત પ્રેક્ટિકલ નોલેજ અનિવાર્ય છે. એમ એનો અર્થ થયો કે નહીં? એમ અહીંયા તારા અનાદિ અનંત જીવનનો સંબંધ છે જ્યાં વિષય સાથે, એ વિષયમાં પણ તારું જો પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય તો એ દવા કાંઈ નહીં કાંઈ લાગવું પડશે, જરૂર થઈ જશે. રસ્તામાં જ વિચાર આવતા કે જેમ પરીક્ષામાં પણ ત્રીજા સ્ટાન્ડર્ડ ની અંદર નીચલા સ્ટાન્ડર્ડ ની પરીક્ષા લીધા વિના કોઈને બેસાડવામાં આવતો નથી. કોઈને એમ કહેવાય કે આ મારો દીકરો 20 વર્ષનો છે માટે એને સીધો કોલેજમાં દાખલ કરો, હવે એને એકડિયા માટે પ્રાથમિક સ્કૂલમાં એને ભણતર સારું નહીં લાગે. એટલો હોય તો પ્રૌઢ ક્લાસમાં એને પહેલા તો એકડીઓ શીખવો, એકડો શીખવો પડે, પ્રૌઢ વર્ગ એનો કરવામાં આવે, એમાં કઈ ઉંમર કામ આવે. એમ આ વિષય તત્વજ્ઞાન એટલો ગંભીર છે, એવો ગંભીર વિષય છે કે જે પોતાની ફરજ પ્રત્યેની ગંભીરતા ન સમજે છે ને, બીજી એક માણસ સિરિયસ હોવો જોઈએ એમ કે છે. મારા છોકરા દુકાને બેસતા થાય ગુજરાતમાં 18-20 વર્ષે, છોકરાના વડીલ દુકાને આટલી વાત ન થાય, દુકાને આવી વાતો ન થાય, દુકાને ભાઈબંધને ન બોલાવાય, ભાઈ બહેન જેમ છેમ હસ્તગત ન કરાય, એ વિપરીત પરિણામતા એમાં વાર લાગતી નથી. વિપરીત પરિણામ જાય છે. માત્ર ભણવાનો વિષય નથી, આ પાઠશાળા ચાલે છે માટે ભણી જવું એમને, એથી વિશેષ પોતાના સ્વતત્વમાં સ્વવસ્તુમાં દ્રવગુણ પર્યાય ઓળખાણ થાય એટલે એને દ્રવભાવ ગુણભાવ પર્યાય ભાવ ભાવ કહેશે, અસ્તિત્વને અહીંયા ભાવ કહેશે. જયારે એને ભાવની જો ઓળખાણ થાય તો એ ભણેલું નહીં ભણેલું બધું સરખું છે, કદાચ ભણેલું નુકસાનનું કારણ પણ થઈ જાય એવું છે. હવે તે દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત અસ્તિત્વ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ તે તેનો ભાવ નામથી કહેવાતો ગુણ જ હોવાથી એને ભાવ કહ્યો છે. પર્યાય ભાવે રહેલું તત્વ છે, ગુણ ગુણ ભાવે રહેલું તત્વ છે, દ્રવ દ્રવ ભાવે રહેલું તત્વ છે. ત્રણેયને ભાવ કહી શકાય છે, દ્રવ ભાવ ગુણ ભાવ અને પર્યાય ભાવ. એ દ્રવ ગુણ પર્યાયનો પોતામાં એને ઓળખાવા ન આવે તો એને સ્વસન્મુખ થવાનો અવસર છે. હવે તે દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત અસ્તિત્વ, વૃત્તિભૂત એટલે ત્રણેય કાળે ટકનારું જે ટકવાના ભાવરૂપ જે અસ્તિત્વ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ પણ તેનો ભાવ નામથી કહેવાતો ગુણ જ છે, બીજું કોઈ નથી. દ્રવ્ય જે આખું છે એ ત્રિકાળ ટકે છે, એ ત્રિકાળ ટકવારું ભાવ છે, તે અસ્તિત્વ નામનો ગુણ છે. તો એવો ગુણ શું કે દ્રવથી પૃથકપણે વર્તે છે ક્યાંય, જે ત્રણેય કાળે ટકવારૂપ છે, ત્રણેય કાળે હોવારૂપ છે, એ જ અસ્તિત્વ ભાવ તે દ્રવથી શું જુદો રહે છે, શું દ્રવથી પૃથકપણે વર્તે છે, કેમ તો બની શકે એ દ્રવ્યનું અસ્તિત્વ દ્રવ્યથી અભેદ છે એમ કે છે. ભલે અતદભાવ હોય તો પણ ગુણ અને ગુણી વચ્ચે, સત્તા અને દ્રવ્ય વચ્ચે અતદભાવ છે, સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિથી ભેદ છે, તો પણ બંને પૃથક નથી, બંને એક જ છે, નથી જ વર્તતું. શું તે દ્રવથી પૃથકપણે વર્તે છે એમ પ્રશ્ન પૂછે છે. જે અસ્તિત્વ ભાવ છે, જે અસ્તિત્વ ભાવ નામનો જે ગુણ છે, તે શું દ્રવથી જુદો વર્તે છે, દ્રવ્ય ને દ્રવ્ય નું અસ્તિત્વ જુદું હોય તે હોય શકે તો પછી દ્રવ સ્વયં પોતે જ સત્તા તેથી એ દ્રવ પોતે સત્તા સ્વરૂપે છે ને સત્તા સ્વરૂપ નામનું પૂજપાઠ સ્વામીનું તો પુસ્તક છે ગ્રંથ છે સત્તા સ્વરૂપ આગળના અનુભવ પ્રકાશમાં ભાગસિંહ સાગે જ નહીં ભાગસિંહ પૂજપાઠ સ્વામી એના ઉપર સંસ્કૃત ટીકા ઉપરથી કરી લીધી ભાવાર્થી છે આ દર્શન અથો ગુણ પર્યાયાભ્યામ તો દ્રવ્યસ્ય અભેદમ દર્શયતી ગુણ અને પર્યાયોનું દ્રવ્ય સાથે અભેદપણું અહીંયા દર્શાવવામાં આવે છે નથી એટલે કે નાસ્તી નાસ્તી એટલે કે ન વિદ્યતે છે નહીં નથી હોય શકે વિદ્યમાન હોય શકે નહીં તો કહો કોણ વિદ્યમાન ન હોય શકે વિદ્યમાન હોય શકે નહીં તે કોણ ગુણોત્તી વકોઈ ગુણ ઇતિ કશ્ચિત ગુણ એવું કોઈ વિદ્યમાન અથવા હોય શકે નહી ન કેવલમ ગુણ ફક્ત ગુણ નહી પર્યાયો આ પર્યાય પણ હોય શકે નહી ગુણ અને પર્યાય નથી અથવા વિદ્યમાન નથી કથમ કેવી રીતે વિદ્યમાન નથી કિમ વિના કોના વિના કે દ્રવ્યમ દ્રવ્ય વિના દ્રવ્ય વિના પદાર્થ વિના એનો ગુણ અને પર્યાય વિદ્યમાન હોય શકે દ્રવ્ય ન હોય અથવા દ્રવ્ય ન જાય અને ગુણ અને પર્યાય નું જ્ઞાન થાય મને મારો જ્ઞાન ગુણ ની ખબર પડે અથવા જ્ઞાન ની પર્યાય જણાય છે અને દ્રવ જણાતો નથી એ વાત બની શકતી હીરો કેવો હીરા ની કઈ આપણને ખબર નથી પડતી હીરો હીરા ની ચમકરૂપ પર્યાય જણાય છે એ સોનું તો લીધું છે એટલા માટે એ સોનું લીધું છે એ સોનાની સુંદર વગેરે અવસ્થા જણાય છે પણ એમાં સોનાની ખબર પડતી એ વાત વાસ્તવિકતાને ધારણ કરતી અવાસ્તવિક વાત છે દ્રવ્યમ દ્રવ્ય વિના ઇદાની દ્રવ્યમ કથ્યતે આ દ્રવ્યને કહે છે અહીંયા હવે દ્રવ્યને કહે છે કે દવંતમ દવત્તમ પૂર્ણ ભાવો દ્રવ્યત્વમ અસ્તિત્વમ તત્પુનઃ કિમ ભન્યતે દ્રવ્ય છે દ્રવ્યપણું છે તે અસ્તિત્વપણે છે દ્રવ્ય છે એ કઈ છે કે નહીં દ્રવ્યનું વસ્તુનું હોવાપણું છે અસ્તિત્વ છે તત્પુનઃ કિમ ભન્યતે તેને શું કહેવાય છે કે ભાવ એને ભાવ કહેવામાં આવે છે ભાવરૂપ હોવાથી ભાવમય હોવાથી ભાવ સ્વરૂપે હોવાથી એને ભાવ કહેવામાં આવે છે આ ભાવ ઉપરથી ભાવના શબ્દ આવ્યો છે ભાવ ઉપરથી ભાવના ભાવ ઉપરથી ભાવના નામનો શબ્દ આવ્યો છે સ્વરૂપની ભાવના કે છે ને કોઈ પણ કાર્ય કરવા સંબંધીની ભાવના ભાવના એટલે સ્વર સંબંધીની ભાવનાને ઈચ્છા કહેવામાં આવે છે અને સ્વરૂપની ભાવના હોય તો સ્વરૂપની એકાગ્રતા રૂપ હોય છે એટલે એને ભાવના કહેવામાં આવે છે પરબ્રહ્મની ઈચ્છા થાય સમુદ્રમાં તો ઈચ્છાનો સવાલ રહેતો દ્રવ્યનું જે અસ્તિત્વ છે એ ભાવ છે. ભાવો કોવર્થ એ ભાવનો સમર્થ છે. કે ઉત્પાદ વ્યય ધ્રવ્યાત્મક સદભાવ એ ભાવ કહેતા અસ્તિત્વ કહેતા એને ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક હયાતિ ધરાવતો એને ભાવ કહેવામાં આવે છે. એ સમયસારની પહેલા કળશમાં મંગળીજના કળશમાં એ શબ્દ વાપરો છે અમૃતચંદ્ર આચાર્ય દેવે. ચિત્સ્વભાવાય ભાવાય એમ લીધું છે. ચિત્સ્વભાવ તો લીધો છે પણ એ સ્વભાવ ઉપરાંત એને ભાવ શબ્દથી વિશેષ કર્યો છે. હું નમસ્કાર કરું છું નમસ્તમય સારાય. નમસ્તમય સારાય હું સંસારને નમસ્કાર કરું છું. કેવો છે કે ચૈતન્ય સ્વભાવમય છે અને ભાવમય છે એમ લીધું સાથે સાથે ઉપરાંત લીધું. ચૈતન્ય સ્વભાવમય એવા ભાવમય છે એ ભાવરૂપ સ્વવસ્તુ છે એને ન ઓળખવામાં આવે એના ભાવથી એને ન જાણવામાં આવે. અને એટલે કે એનું ભાવ પણ ભાવ છે એ જ્ઞાન ગોચર ન થાય તો એને એ સ્વવસ્તુ સંબંધીનું જ્ઞાન એકાગ્રતા ભાવના એ કાંઈ ઉત્પન્ન થતું નથી. ભાવ જાણતા એની ભાવના ઉત્પન્ન થાય છે. ભાવને જાણ્યા વિના ભાવના ઉત્પન્ન થાય છે એ બની શકું. એટલે તો ભક્તિના બે પ્રકાર લીધા છે. એક ઓઘ ભક્તિ એટલે ઓળખા વિનાની ભક્તિ અને એક ઓળખાણ પૂર્વકની ભક્તિ. આમ વિવાદ લોકોમાં ચાલે છે કે જ્ઞાનથી મોક્ષ થાય કે ભક્તિથી મોક્ષ થાય એમ પૂછે છે લોકો. કોઈ એમ કે ભક્તિથી મોક્ષ થાય તો કોઈનો એવો મત પડે કે જ્ઞાનથી મોક્ષ થાય. વસ્તુતઃ બેમાંથી એકેને સમજણ નથી એના જેવું એવું શું થાય. કેમ કે જ્યાં જ્ઞાન થાય છે તો વસ્તુનું જ્યાં જ્ઞાન થાય છે ત્યારે એ સંબંધીનો ભાવરૂપ ભક્તિ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એનું એને જ્ઞાનથી એમ કહેવામાં આવે છે. ભક્તિ એટલે એની કિંમત આવી એનું મૂલ્યાંકન થવું. એ જ્ઞાન થાય એનું મૂલ્યાંકન ન થયું તો જ્ઞાનમાં શું થયું? જ્ઞાન થયું નથી. એટલે એ બંને અવિનાભાવી પણ હોય છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં ભાવના ન હોય એવું બની શકે નહીં. અને જ્યાં જ્ઞાન શુષ્ક હોય એટલે ભાવના વિહોણું હોય ત્યાં એ જ્ઞાન જ્ઞાન એવું કદી બનતું એ સુધી વાત છે. કોઈ વાર તો જ્ઞાન કરતા ભાવનાને વધારે મહત્વ આપવામાં આવે છે. કેમ કે જ્ઞાન તો ઉઘાડો હોય તો થઈ જાય છે અને ભાવના નથી આવતી તો એ જ્ઞાન નુકસાનનું કારણ થાય છે. નુકસાનનું કારણ થાય થાય ને થાય એવું એવી વસ્તુ સ્થિતિ છે. જે દ્રવ્યત્વ છે તેના ભાવ નામથી કહેવાતો ગુણ જે લીધો છે ને કે અહીંયા જૈસન આચાર્ય એમ લીધું કે ભાવનો અર્થ શું કે ઉત્પાદ વ્યય ભવ્યાત્મક સદભાવ એ દ્રવ્ય છે એ ભાવરૂપ છે. એટલે કે ઉત્પાદ વ્યય અને ભવ્યાત્મક રૂપ સદભાવ છે હોવાનું ભાવ તે સતત અસ્તિત્વ ધરાવતો એ ભાવ છે. તમ્મા દવમ સ્વયં સત્તા તસ્માદ અભેદનયેન સત્તા સ્વયમેવ દ્રવ્યમ ભવતી. તેથી અભેદમેથી સત્તા પોતે જ દ્રવ્યરૂપ છે. અભેદમેથી સત્તા એ ગુણ છે અને દ્રવ્ય ગુણ છે. તો પણ અભેદમેથી જોવામાં આવે તો ગુણ ગુણીના ભેદમાં દેખાતા નથી. એ આગળ મયનો વિષય લેવો છે આચાર્યને. એટલે અહીં એવી વાત લે છે ભાઈ, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્યાર્થિક ને અભેદ ગુણે જોવે છે અને પર્યાયાર્થિક ને વસ્તુને ભેદથી જોવે છે. એ બંને દ્રષ્ટિકોણથી વસ્તુનું જ્ઞાન કરવાની નવી પદ્ધતિ છે. અહીં અભેદ નહીં છે વાત લીધી. એટલે દ્રવ્યની સત્તા અનેક નથી પણ એક જ છે. તદ યથા તે આ રીતે મુક્ત આત્મદ્રવ્ય પરમ અવાપ્તિ રૂપો મોક્ષ પર્યાય. મુક્ત આત્મદ્રવ્યમાં પરમ અવાપ્તિ એટલે પરમ પ્રાપ્તિ. અવાપ્તિ કોણ કે પ્રાપ્તિ. પરમ પ્રાપ્તિ રૂપ મોક્ષ પર્યાય કેવળ જ્ઞાનાદિ રૂપો ગુણ સમૂહ એનો કારણેનો તદ્વયમપી પરમાત્મ દ્રવ્યમ વિના નાસ્તી ન વિદ્યતે. મુક્ત આત્મદ્રવ્યમાં જે મોક્ષની પર્યાય છે પરમ પ્રાપ્તિ અને કેવળ જ્ઞાનાદિ ગુણનો સમૂહ છે તે બંને પરમાત્મ દ્રવ્ય વિના હોઈ શકે નહીં. જે કારણથી પરમાત્મ દ્રવ્ય વિના પરમ અવાપ્તિ રૂપ પરમ પ્રાપ્તિ રૂપ મોક્ષની પર્યાય અને કેવળ જ્ઞાન આદિ ગુણોનો સમૂહ હોઈ શકે નહીં. મુક્ત આત્મદ્રવ્યમાં કસ્માત પ્રદેશ અભેદાદ ઇતિ. કેમ કે તેમાં પ્રદેશે અભેદ પણ રહેલું. મોક્ષ પર્યાય ક્યાંય રહે છે અને પરમાત્મદ્રવ્ય ક્યાંય રહે છે એમ છે. પછી પર્યાય અલોકાકાશ મારીએ છીએ તો પ્રશ્ન જ રહેતો. પર્યાયનો નિષેધ કરવો, ધ્રુવનું આલંબન લેવું છે એટલે પર્યાયનો નિષેધ કરવો. પર્યાય ક્યાં રહે છે? પર્યાય તો અલોકાકાશ મારીએ છીએ એમ હોય શકે. તે દ્રવ્યમાં પર્યાય હોય છે. દ્રવ્યને પર્યાય ભિન્ન હતા. દ્રવ્યને પર્યાય અભિન્ન હોય છે એમ જાણવામાં યથાયોગ્યપણે યથાર્થપણે આવે પછી દ્રવ્ય પર્યાયની ભિન્નતાનું ભેદ જ્ઞાન થઈ શકે છે. એ પેલા થઈ શકતો એની તો ખબર હોય નહીં ને. દ્રવ્ય પર્યાય ભિન્ન થશે પછી લઈ જાય અલુકાકાશ સુધી, એ બધું કલ્પના વિહાર થાય. કસ્માત કેમ કે પ્રદેશ અભેદાત અપી. પ્રદેશનું અભેદપણું હોવાથી ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક શુદ્ધ સત્તા રૂપમ મુક્ત આત્મદ્રવ્યમ ભવતી. ઉત્પાદ વ્યય અને દ્રવ્યાત્મકપણે દ્રવ્યપણે ત્રણેયના એકપણે આત્મક એટલે એકપણે ઉત્પાદ વ્યય અને ધ્રુવના ઐક્યપણે શુદ્ધ સત્તા રૂપે મુક્ત આત્મદ્રવ્ય છે. પ્રદેશ એ અભેદ છે, દ્રવ્યગુણને પર્યાય એક પ્રદેશમાં એક સત્તામાં રહેલા છે. એટલે મુક્ત આત્મદ્રવ્યમાં પણ ઉત્પાદ વ્યય અને ધ્રુવની ઐક્યપણે જે શુદ્ધ સત્તા રૂપ છે તે રૂપે મુક્ત આત્મદ્રવ્ય છે. મુક્ત આત્મદ્રવ્ય એટલે શુદ્ધ પરમાત્મા. મોક્ષ પામેલે આ જે આત્માઓ છે તે આ રીતે ઉત્પાદ ધ્રુવની એકતા રૂપ શુદ્ધ સત્તા રૂપે બિરાજ જ્ઞાન કરાવે છે. શુદ્ધ આત્મા થઈ ગયા, મુક્ત આત્મા થઈ ગયા એના દ્રષ્ટાંતે ધ્રુવગુણ પર્યાયનું જ્ઞાન કરાવે છે. તસ્માત અભેદેન સત્તા એવ દ્રવ્યમ ઇતિ અર્થ. તેથી અભેદને અભેદપણે સત્તા એ જ દ્રવ્ય છે એવો અર્થ છે. સત્તાથી જુદું કોઈ દ્રવ્ય છે એવું એમાં આવતું નથી. યથા મુક્ત આત્મદ્રવ્યે ગુણ પર્યાયાભ્યામ સ વેદવ્યાખ્યાનમ કૃતમ તથા યથાસંભવમ સર્વદ્રવ્યેષુ જ્ઞાતવ્યમ ઇતિ. જેમ મુક્ત આત્મદ્રવ્યના દ્રષ્ટાંતે ગુણ પર્યાયની સાથે દ્રવ્યનું અભેદપણાનું વ્યાખ્યાન કર્યું, તે જ પ્રમાણે બધા જ જગતમાં જેટલા પદાર્થો યાતી ધરાવે છે, વિશ્વમાં જેટલા પદાર્થો છે સર્વદ્રવ્યેષુ, તેનું આ જ પ્રમાણે જ્ઞાન કરવું, એ આમ જ જાણવું, એ દરેકમાં લઈએ છીએ. હવે દ્રવ્યને સત ઉત્પાદ અને અસત ઉત્પાદ હોવામાં અવરોધ સિદ્ધ કરે છે. દ્રવ્યને સત ઉત્પાદ પણ છે અને દ્રવ્યને અસદ ઉત્પાદ પણ છે. અસદ ઉત્પાદ એટલે જે પહેલા ન હોય તેનો ઉત્પાદ થવો અને જે હોય એનો ઉત્પાદ થવો. એનો ઉત્પાદ થવો એને સત ઉત્પાદ કહે છે. જે પૂર્વે ન હોય એનો ઉત્પાદ થવો તેને અસદ ઉત્પાદ કહેવામાં આવે છે. એ બંને દ્રવ્યમાં ઘૂટી શકે છે, હોય શકે છે અપેક્ષાએ. બંને ઉત્પાદને અપેક્ષાએ એક દ્રવ્યમાં ગણવામાં આવ્યા છે, એ વાતને અહીંયા આ દાખલામાં સૂચ કરી છે. એવું વિહમ સહાવે દમ દવથ પદવથે સર્વ અસંભાવ અનુબદ્ધમ પાદુભાવમ સદા લભતે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો વડે સદભાવ સંબંધ ને અસદભાવ સંબંધ ઉત્પાદ ને સદા પામે. ત્રણેય કાળે પ્રતિ સમયે એમાં દ્રવ્યાયાર્થિક નયે સદભાવ સંબંધ છે, સદભાવ સંબંધરૂપ ઉત્પાદ છે અને પર્યાયાર્થિક નયે અસદભાવ એટલે અસદ ઉત્પાદ સદા એ દ્રવ્યમાં હોય જ છે. બે એક સાથે હોય છે એટલે દ્રવ્યાર્થિક નિયમનો વિષય છે, એક પર્યાયાર્થિક નિયમનો વિષય છે અને બંને એક સાથે દ્રવ્યમાં પદાર્થમાં હોય છે. અસત ઉત્પાદ પર્યાયાર્થિક અસત ઉત્પાદ છે દ્રવ્યમાં, એટલે પર્યાયનો ઉત્પાદ છે તે અસત ઉત્પાદ છે અને દ્રવ્યાર્થિક ધ્રુવપણે પ્રતિ સમય તત્વનું દ્રવ્ય છે તે સત ઉત્પાદ છે. પ્રતિ સમયનો એ સત ઉત્પાદ છે અને પર્યાય તો પહેલા નહોતી ને નવી થઈ, માટે પ્રતિ સમય થનારો અસદ ઉત્પાદ છે. આમ એટલો સાદો વિષય છે. એક વસ્તુના અનેક ગુણો છે એટલે અનેક પડખા હોઈ શકે છે. એક મકાન છે, એ મકાનની એક બાજુનું એલિવેશન ગોળાઈ ઉપર હોય, બીજી બાજુનું એલિવેશન એના સમચોરસ પણ હોય, એ મકાનને ગોળ કેવું કે ચોરસ કેવું? કે ભાઈ આ બાજુથી જુઓ તો એ ગોળ દેખાશે અને આ બાજુથી દેખો તો એ ચોરસ દેખાશે, અને ઉપરથી દેખો તો એને ગોળાઈને ચોરસ ઘણો બે દેખાશે એક સાથે, એમ છે. નવીથી દ્રવ્યાર્થિક નહીં થી દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ દેખાશે પર્યાય અર્થિક નૈતિક દ્રવ્યની વિશેષતાઓ દેખાશે અને એક સાથે જોતા બંને એક સાથે એ પ્રમાણનો વિષય છે. આ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે અકલંક લક્ષણ વાળું અનાદિ નિધન આગ્રહ સત સ્વભાવમાં અસ્તિત્વ સ્વભાવમાં ઉદ્ભાત પામે અકલંક નિર્દોષ આગ્રહ પૂર્વે કહેલા સર્વ પ્રકારે નિર્દોષ લક્ષણ વાળું. નિર્દોષ એટલે દોષ એટલે રાગ ને નિર્દોષ થાય તો વિતરાગતા એમ નથી કે હું દ્રવ્યના જે લક્ષણ કયા એમાં બાધા નહીં હોવાથી એને નિર્દોષ કહેવામાં નિર્બાધ કહો કે નિર્દોષ. આ પ્રમાણે યથોદિત સર્વ પ્રકારે અકલંક લક્ષણ વાળું નિર્દોષ લક્ષણ વાળું અનાદિ નિધન અનાદિ અનંત નિધન નથી એટલે એનો અંત નથી આદ્ર સતભાવમાં ઉત્પાદ પામે છે એટલે સદાય અસ્તિત્વમાં રહે છે. જયારે દ્રવ્ય સદાય અસ્તિત્વમાં રહે છે અને એ અસ્તિત્વમાં સદાય રહેલા દ્રવ્યને વિશે બે પ્રકાર જોવામાં આવે છે, એક ઉત્પાદ્ય વાળો પ્રકાર અને એક નવ પ્રકાર. એટલે એને અહીંયા ખુલાસો કર્યો છે કે એ જે ઉત્પાદ પામે છે અસ્તિત્વ સ્વભાવમાં દ્રવ્યનો તે ઉત્પાદ દ્રવ્યની અભિજયતા વખતે સદભાવ સંબંધ છે. એ વસ્તુનો એ ઉત્પાદ છે અને દ્રવ્ય જયારે કહેવા યોગ્ય હોય અભિજયતા એટલે કહેવા યોગ્ય હોય નિરીક્ષિત હોય તે વખતે એને સદભાવ સંબંધ છે એટલે એ ઉત્પાદ તે સદઉત્પાદ છે. અને પર્યાયોની અભિજયતા વખતે જયારે પર્યાયો વિકસિત હોય પર્યાયો કહેવા માંગતા હોય ત્યારે તે અસદભાવ સંબંધ જે ઉત્પાદ છે તે અસદ ઉત્પાદ ઉત્પાદક છે તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. એના ઉપરનું ટીકામાં વધારે સ્પષ્ટીકરણ છે. પ્રથમ અનાદિ નિધન હા ઉત્પાદ પામે છે અનાદિ નિધન અનાદિ અનંત પોતાના સત સ્વભાવમાં એટલે અસ્તિત્વ સ્વભાવમાં ઉત્પાદ પામી રહ્યું છે. ઉત્પાદ છે તો પ્રત્યેક ક્ષણે હયાતી ધરાવે છે અને ઉત્પાદ કે છે ઉત્પાદ એટલે પર્યાય ઉત્પાદ એટલે અહીંયા હયાતી પ્રત્યેક ક્ષણે કેમ કે સત ઉત્પાદ છે ત્યાં કઈ નવો ત્યાં ત્યાં ત્રણે કાળે હયાતી છે કોઈ પણ કાળે જેવું તેની હયાતી છે એને સત ઉત્પાદ કહેવામાં આવે છે. દ્રવ્યનો સત ઉત્પાદ છે અને પર્યાયનો અસત ઉત્પાદ છે એમ કહેવાય. વ્યય વિનાનો ઉત્પાદ છે એક વ્યય સહિતનો ઉત્પાદ છે અને એક વ્યય વિનાનો ઉત્પાદ છે એને ઉત્પાદ કહી શકાય છે એને ઉત્પાદ કહી શકાય છે. એટલે એ આમ નવું ઉપજવું એમાં એ નથી લેવું ત્યાં નવું ઉપજવું એમ પ્રતિ સમયે જે એનું હોવા પણ છે એને પ્રતિ સમયનો પ્રાદુર્ભાવ અથવા ઉત્પાદ કરવામાં આવે છે. કોઈ પણ શબ્દનો અર્થ મર્યાદિત રીતે જ્ઞાનમાં લઈ લ્યો તો પછી એનો બીજો અર્થ આવે ત્યારે ઘર બેસે પાણી પાણીના કેટલા અર્થ થાય છે પાણી એટલે આંખ ને પાણી એટલે જળ બે થાય એટલે પાણી ક્યાં આંખ ને ક્યાં જળ છ બે એને કઈ લેવા દેવા પણ જ્યાં પાણીનો અર્થ પાણી ગ્રહણ એમ થાય આ લગ્નમાં પાણી ગ્રહણ કે છે કે નહીં એ હાથ પકડ્યો હાથ ગ્રહણ કર્યો ત્યાં ત્યાં જળ પકડ્યું એમ કહેવામાં આવતું પાણી એટલે પાણી તો ચોખ્ખી વાત છે પાણી એટલે જળ પણ પાણી એટલે વળી હાથ એ ક્યાંથી એક શબ્દ ના અનેક અર્થ થાય છે, બધામાં આવે છે, બધું થાય. ભાવ પદાર્થ ને પદાર્થ ના ભાવ અનંત છે, અને શબ્દ તો સંખ્યાત છે, સંખ્યાત શબ્દો છે. બધા ભાવ તો કહેવા યોગ્ય નથી અનંત, પણ એમાં અસંખ્ય ભાવ જો કહેવા યોગ્ય હોય તો પણ એક શબ્દ ના અનેક અર્થ કરવા પડે, બીજો રસ્તો નથી. સાચી સમય નો હું પ્રસ્થાન થઈ આપણે જ્ઞાનમાં જયારે સ્વદ્રુવ જણાય છે ત્યારે સમ્યક જ્ઞાનમાં, પ્રથમ સમ્યક જ્ઞાનમાં, સમ્યક દર્શનમાં અનુભવ થાય છે ત્યારે આત્મા પ્રજ્ઞા એમ કહેવામાં આવે છે. શું કહેવાય છે? આત્મા પ્રજ્ઞા અથવા પરમાત્મા પ્રજ્ઞા એમ કહેવાય છે ને. પરમાત્મા નું પ્રાકટ્ય થયું શું કહેવાય છે? કોઈ નવા થયા ત્યાં એ તો હતા જ, પરમાત્મા તો અનાદિ અનંત પુતે હતા જ, પણ જ્યાં પર્યાય પ્રગતિ તો એ પર્યાય પ્રગતિ એમ, શુદ્ધ પર્યાય પ્રગતિ એમ નથી કે હું શુદ્ધ પર્યાય નો વિષય તન્મય ભાવે પરમાત્મા દ્રવ છે એવો ભાવ બતાવવા માટે પર્યાયમાં પરમાત્મા પ્રગટ થયા એમ કહેવામાં આવે છે. એ એક અપેક્ષા લાગુ પડે છે કે નહીં? એમ પ્રતિ સમયે પ્રત્યેલા જ રહે છે એમ કે છે. દ્રવ્યાર્થિક મયનો વિષય એવો છે, દ્રવ્યાર્થિક મયનો વિષય એવો છે કે એમાં પ્રતિ સમયે દ્રય પ્રગટપણે ભાષ્યમાન થાય છે, પ્રગટપણે ભાષ્યમાન થાય છે. તો એ પ્રગટપણે ભાષ્યમાન થાય છે એટલે શું? નવું નવું પ્રગટે છે, વ્યય થઈને ઉત્પાદ થાય છે કે નહીં? પ્રતિ સમયે પ્રગટ છે એનો અર્થ છે પ્રતિ સમયે એનો ઉત્પાદ છે, એને સત ઉત્પાદ કહેવામાં આવે છે. પહેલા સમયે પણ હતું અને બીજા સમયે પણ રહ્યું, તેથી એને સત ઉત્પાદ કહેવામાં આવે છે. આ ઉત્પાદ એટલો નથી કયો પણ સત ઉત્પાદ કયો છે. પર્યાય તો પેલા નહોતી અને પ્રગતિ પછી એને અસત ઉત્પાદ કહેવામાં નહીતર તો એમ થાય કે આવી બધી માથાફોડામાં કરી છે શું કરવા, પણ એની અંદર કઈ ભાવ સમજાવવા માંગે છે, હેતુ રહેલો છે એની પાસે. નહીતર આ બધી આવી ઉત્પાદ જોઈ ધ્રુવમાં વળી સત ઉત્પાદમાં અસત ઉત્પાદમાં વળી આ નવું પ્રકરણ શું નાખ્યું? ભાઈ એક દ્રવ્યાર્થિક નો વિષય છે અને એક દ્રવ્યાર્થિક નો વિષય છે, અને જયારે સમ્યક જ્ઞાન પ્રગટે છે ત્યારે નય જ્ઞાન ચાલુ થાય છે. એમાં સ્વવસ્તુ આત્મા પોતે નય જ્ઞાન દ્વારા જ્ઞેય થાય છે. અહીં તો જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ છે ને, આચાર્ય ભગવાનની શૈલી જ્ઞેય તત્વને જ્ઞાન કઈ રીતે જાણે છે એવા પર્ટિક્યુલર આસ્પેક્ટ ઉપર છે. કોઈ ખાસ એનો દ્રષ્ટિકોણ પકડીને વાત કરે છે, વસ્તુ જે છે એનો કોઈ ખાસ દ્રષ્ટિકોણથી એ વસ્તુનું વિવરણ અહીંયા ચાલે છે. સર્વથા આમ છે એમ ચાલતું નથી. હવે એ પ્રમાણે પેલા દ્રવ્યાર્થિક નહીં લે છે. જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે એટલે દ્રવ્યાર્થિક નહીંથી જે દ્રવ્ય જણાય છે એની વિવિક્ષા કરવામાં આવે છે, એનું નિરૂપણ કરવામાં આવે છે અને પર્યાયો નહીં. જ્યારે દ્રવ્ય જ કહેવામાં આવે છે એવો કહેવામાં આવતી નથી, પર્યાયોનું જ્ઞાન ગૌણ રહે છે એમ કે છે. જ્ઞાનમાં પર્યાયો ગૌણ રહે છે અને પર્યાયોને અહીંયા કહેવી નથી પણ દ્રવ્યને બતાવું છે. ત્યારે ઉત્પત્તિ વિનાશ રહિત યુગપદ પ્રવર્તતી દ્રવની નિર્જાવ નારી અન્વય શક્તિઓ વડે. આ અન્વય શક્તિના આટલા વિશેષણો છે. અન્વયરૂપ શક્તિઓ, અન્વય શક્તિઓ ઉત્પત્તિ અને વિનાશ વિનાની છે, એટલે અનાદિની છે. ત્યારે ઉત્પત્તિ વિનાશ રહી તો અનાદિની. દ્રવ્યમાં જે ગુણો છે, શક્તિઓ છે, તે અનાદિ અનંતના સ્વભાવો હોય છે. તે એકી સાથે વર્તે છે. યુગપદ પ્રવૃત્તિ એટલે એકી સાથે બધી રહે છે. અનંત અનંત શક્તિઓ અનાદિ અનંત રહે છે અને તે દ્રવ્યને નિજાવે છે. એટલે દ્રવ્ય એનાથી રચાયેલું એ શક્તિઓથી, શક્તિઓએ દ્રવ્યની રચના થઈ છે એમ કહેતા. દ્રવ્ય રચાનાર છે અને શક્તિ એને રચનાર છે એમ છે. આ ઈંટ ઉપર ઈંટ મૂકીને મકાન બનાવે એમ નથી, આ તો ભાષામાં એમ કહેવામાં આવે છે. દ્રવ્ય જે ફરક છે ને એ બતાવે છે. જેમ કે આત્માને જ્ઞાન, દર્શન, આનંદ, ચારિત્ર, અસ્તિત્વ વગેરે આત્મદ્રવ્યની અન્વય શક્તિઓ છે, એ અનાદિ અનંત છે. બધી અન્વય શક્તિઓ છે. એટલે જ્યારે દ્રવ્યને કહેવામાં આવે છે અને પર્યાયોને કહેવી નથી, ત્યારે ઉત્પત્તિ વિનાશ રહીત યુગપદ પ્રવર્તતી અને દ્રવ્યને નિજાવનારી જે અન્વય શક્તિઓ છે, એટલે ચાલુ રહેતી જે શક્તિઓ છે અનાદિ અનંત, તે શક્તિઓ વડે ઉત્પત્તિ વિનાશ લક્ષણ વાળી ક્રમે પ્રવર્તતી પર્યાયોની નિર્જાવનારી તે વ્યતિરેક વ્યક્તિઓને પામતા દ્રવ્યને સદભાવ સંબંધ ઉત્પાદ છે. સુવર્ણની બહુ વિષયને સ્પષ્ટ કર્યા તમામ દ્રવ્ય છે એને સદભાવ સંબંધ છે. કેમ સદભાવ સંબંધ છે? કે એને અન્વયરૂપ શક્તિઓ વડે, ત્રિકાળી શક્તિઓ વડે પર્યાયોને પામતું એવું જે દ્રવ્ય છે, કેમ કે એની અનંત અનંત શક્તિઓ પ્રતિ સમય પર્યાય પરણમે છે ને. શક્તિઓ અન્વયરૂપ છે, ત્રિકાળ છે, સામાનરૂપ છે અને એમાંથી એની વ્યક્તિઓ પ્રતિ સમયે ક્રમે ક્રમે પ્રવર્તે છે. એ ઉત્પાદ વિનાશ લક્ષણ વાળી છે. પર્યાયો છે તે ઉત્પાદ અને વિનાશ લક્ષણ વાળી છે. ક્રમે પ્રવૃત્તિ એટલે એક પછી એક એની પ્રવૃત્તિ થાય છે અને એ પર્યાયને નિજાવનારી છે. તે વ્યતિરેક વ્યક્તિઓને પામતા દ્રવ્યને, એટલે તે ભેદરૂપ પ્રગટતાઓને પામતા દ્રવ્યને સદભાવ સંબંધ જ ઉત્પાદ. ત્યારે કે જ્યારે દ્રવ્યને કહેવામાં આવે છે ત્યારે આમ વાત છે. વિતરિત વ્યક્તિનો અર્થ કર્યો છે ભેદરૂપ પ્રગટતાઓ. વ્યતિરેક વ્યક્તિઓ ઉત્પત્તિ વિનાશ પામે છે, ક્રમે પ્રવર્તે છે અને પર્યાયોને નિર્જાવે છે. આત્માના શ્રુત જ્ઞાન, કેવ જ્ઞાન તથા સ્વરૂપાચરણ, યથાખ્યાત ચારિત્ર વગેરે આત્મદ્રવ્યની વ્યતિરેક વ્યક્તિઓ છે. એટલે જુદી જુદી વ્યક્તિઓ છે. વ્યતિરેક એટલે એક વ્યક્તિ નામ પર્યાયમાં બીજી વ્યક્તિનો અભાવ, એને વ્યતિરેકપણું, જુદાપણું કહેવામાં આવે છે. એકની હૈયાતીમાં બીજાની હૈયાતી હોય નહીં. એવી જે ભેદરૂપ પ્રગટતા છે, એવી ભેદરૂપ પર્યાયોને પામતું જે દ્રવ્ય છે, એ દ્રવ્યને દ્રવ્યથી કહેવામાં આવે છે. એટલે અન્વય શક્તિઓ વડે એને જોવામાં આવે છે ત્યારે એનો સદ ઉત્પાદ જોવામાં આવે છે. એટલે તેનું તે દ્રવ્ય છે એમ જોવામાં આવે છે. સુવર્ણની જેમ એટલે કે જ્યારે સુવર્ણ જ કહેવામાં આવે છે, ખાલી સોનું કહેવું હોય પણ સોનાના ઘાટ બાજુબંધ વગેરે પર્યાય નહીં, ત્યારે સુવર્ણ જીતની પકનારી સુવર્ણના ગુણો યુગપોત પ્રવર્તતી સુવર્ણની નિદ્ધાવનારી અન્વય શક્તિઓ વડે બાજુબંધ વગેરે પર્યાય જેટલી તકનારી ક્રમે પ્રવર્તતી બાજુબંધ વગેરે પર્યાયની નિદ્ધાવનારી તે વ્યતિરેક વ્યક્તિઓને પામતા સુવર્ણને સદભાવ સંબંધો નિપાદ છે. શું કહું છું કે સોનું ભલે અનેક ઘાટે ઘડાય તો પણ પ્રતિ સમયે તેનું તે સોનું ઉત્તમ છે એમ એની ઘાટને ગૌણ કરીને તેના તે સોનાના ઉત્પાદને જોવામાં આવે અથવા તેના તે સોનાના અસ્તિત્વને જોવામાં આવે ત્યારે દરેક ઘાટમાં તેનો સદ ઉત્પાદ જોવામાં આવે. દ્રવ્યાર્થી જ નહીં તેના તે સોનાને જોવામાં આવે છે એમાં કઈ ફેર પડતો નથી. ભલે ઘાટ થયો એમાં એ કામ નથી. સોનું તેનું તે છે કે પ્રત્યેક ઘાટમાં સોનાનો સદ ઉત્પાદ છે. ઘાટને જુઓ નથી અને ઘાટને જોવામાં આવે ને સોનાને નહીં ત્યારે પ્રત્યેક ઘાટમાં તે ઘાટનો અસદ ઉદ્વાજ છે. કેમ કે તારા એ ઘાટ નહોતો ભલે સોનું તેનું જોયું એનું એ કામ નથી. આ જીવન આવશે આના ઉપર બહુ વિસ્તાર છે. આજ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહી ઉપર ઘણો વિસ્તાર આચાર્ય લીધો વિષયને સ્પષ્ટ કરવા માટે. કેમ કે આત્મા એનો એ છે જયારે કોઈ જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરે છે તો પોતાની જાતનો વિચાર કરે તો એમ વિચાર કરી શકે કે હું આત્મા અત્યારે તો એ આ મનુષ્ય રૂપે છું. આ દેહાદી સંયોગ છે અનેક પ્રકારના જે કોઈ નજરે ગમ્ય થાય છે પણ ખરેખર હું કેવો કે હું એક આત્મા રૂપે અનાદિ અનંત એક રૂપ આત્મા રૂપે રહેતો ચાલ્યો આવું છું તે સદ ઉત્પાદ છે અને આ મનુષ્યાદી પર્યાયનો સદ ઉત્પાદ છે. પેલા મનુષ્ય નહોતો ને હવે મનુષ્ય થયો. આ લોકો માને છે એમ નથી કે મનુષ્ય મરીને મનુષ્ય જ થાય ને ઢોર મરીને ઢોર જ થાય એવું નથી. એમ નથી કે શું માનવું સોનું થાય લોઢા નથી લોઢી થાય એમ નથી. ભાઈ સોનાની ભસ્મય થાય એટલે સોનાની રાખો થાય ને એ રાખનું વિસ્થાપન થાય છે. પણ જળ હોય જળ રહે અને ચેતન હોય ચેતન એમ જાત ફેર નથી થતો. બાકી આમાં જે જળ છે એ જળની જાતમાં એની અનેક જાત્યાંતર પણ પિતા ભેદમાં તો થયા કરે છે. એની તો પ્રત્યેક સંભવ રૂપે જોવામાં આવે છે. એ આત્મા બધા તિર્યંચનો ઢોરનો આત્મા મનુષ્યનો આત્મા એ બધા આત્મા છે પણ એની ચેતે ગતિની અવસ્થા રૂપે અસદ ઉત્પાદ રૂપે છે અને આત્મા રૂપે તેનો સદ ઉત્પાદ સારું છે. સદ ઉત્પાદ વર્તમાન કરી અને એને ગૌણ કરવી જોઈએ. આ જીવ પરિભ્રમણ કરતો કરતો ચારે ગતિમાં 84 લાખ સુધીમાં અનેક પ્રકારે નવી નવી અવસ્થાને ધારણ કરતો તેનો તે આત્મા જ્યાં સુધી આત્મારૂપ પોતાની નિજ જાતને પોતાની સ્વજાતને ઓળખતો નથી ત્યાં સુધી અનેક પ્રકારની ગતિમાં થવાના ભાવને પરિણામને કારણને એ કરો છે અને એના ફળને એ માને છે. સીધી વાત છે એમ દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક નહીં નો સ્ટ્રોંગ વિચાર છે એના માટે આ વિશે દ્રવ અને દ્રવની અવસ્થા બે નું સ્વજ્ઞાન છે. કેમ કે કોઈ જીવ જયારે પોતાનું હિત કરવા માંગે છે ત્યારે એને આ બે જ્ઞાન થાય છે કે વર્તમાન મારી અવસ્થામાં ઘણા દોષ છે કે જે દોષને લઈને મને 84 લાખ યોગમાં પરિભ્રમણ થઈ ગયું છે અનેક પ્રકારની સ્થિતિ થાય છે. હવે એ પરિભ્રમણની રખડવાની સ્થિતિ અનેક દુઃખની સ્થિતિ મારે જોતી નથી તેથી મારે નિર્દોષ સ્થિતિને પ્રાપ્ત કરવી છે. તો એ કેમ થાય એનો પણ એને ઉપાય તો વિચારવો જ છે કે ને, કે જે કરતો આવ્યો છે એ કર્યા કરે તો એમ મંદિર થઈ જાય. એવું તો જે કરતો આવ્યો છે એના ફળમાં તો હજી એને પરિભ્રમણ સ્થિતિનું નથી, એ એની વર્તમાન હયાતી રૂપ સ્થિતિને સ્પષ્ટ કરે છે. તો હવે જે સ્થિતિથી એને ફરવું છે ત્યારે કોઈ વિલક્ષણ પ્રકારની સ્થિતિને એને પામવું છે, એ કઈ રીતે પામે? એવો જે સ્વયં આત્મા છે એની ઓછે સત સ્વરૂપને સત કહો, સત સ્વરૂપ કહો કે સચ્ચિદાનંદ સ્વરૂપ કહો, સત ચિત્તને આનંદ એની શક્તિઓ છે. સત્ય સત ચિત્તને એવા પોતાના સ્વરૂપને ઓળખે, ઓળખે તો એ રૂપ પરિણામ કરે, એથી વિકૃત પરિણામને કરે નહીં, તો એ આત્મા પરિભ્રમણથી મુક્ત થાય. એમાં દ્રવ્યાર્થી ને પર્યાયથી બે મિલો છે, એમાં એવું હેતુ છે એને પાછળ બતાવવાનું. બરાબર છે, પણ એને આખું જ્ઞાન થાય ત્યારે એકરૂપ એને ત્યાંથી સ્પષ્ટવું છે અને ત્યાં ખરવું છે, બે જ્ઞાન એ સાથે કરવું પડશે ને કે નહીં? એકનું જ્ઞાન થયા વિના બીજાનું જ્ઞાન થશે? અને પરમા વસેલો છે ત્યારે ખસવાનું કહેવામાં આવે છે ને, મિત્ર ને ખસવાનો પ્રશ્ન રહેતો નથી. એને જ્યાં વસવાટ કર્યો છે એ યોગ્ય નથી, તેથી યોગ્ય સ્થાનમાં એને વસવાટ કરવાનું કહેવામાં આવે છે, સ્વસ્થાનમાં નથી. પેલા તો કાગળમાં એમ લખતા, શુભ સ્થાને સ્વસ્થાને બિરાજમાન. આરાધન કરવા લાયક એમ છે. દ્રવિની સદ સ્વભાવની વાત કરવાની, વિપરીત વ્યક્તિઓને કામતા સુવર્ણ અને સદભાવ સંબંધો છે એટલે પ્રત્યેક ઘાટમાં સોનું તો સોના રૂપે તેનું તેજ છે, તેનું તેજ ઉત્પન્ન થઈ રહ્યું છે એમ કહેવાય છે. હોવા છતાં તેનું તેજ ઉત્પન્ન થઈ રહ્યું છે એમ કહેવામાં આવે છે. પર્યાયથી તો ઉત્પન્ન થાય છે ને, તો તેનું તેજ ઉત્પન્ન થઈ રહ્યું છે પર્યાયમાં, એ છે એને સદ ઉત્પાદ કહેવામાં આવે છે. અને જ્યારે પર્યાય કહેવામાં આવે છે અને દ્રવ્ય નહીં, ત્યારે ઉત્પત્તિ વિનાશ જેમનું લક્ષણ છે પર્યાયનું, એ ક્રમે પ્રવર્તતી એવી અને પર્યાયોની નિર્જાણનારી એવી તે વ્યતિરેક વ્યક્તિઓ અને વ્યક્તિઓ નામ પર્યાયો વડે ઉત્પત્તિ વિનાશ રહી યુગ પર પ્રવર્તતી દ્રવ્યની નિર્જાવનારી અન્વય શક્તિઓને પામતા દ્રવ્યને અસદભાવ સંબંધ છે સુવર્ણની જેમ જ. પ્રતિ સમયે જ્યારે દ્રવ્ય પરિણમે છે પર્યાય રૂપે, ત્યારે અન્વય શક્તિઓને પામતું થકું પર્યાય રૂપે પરિણમે છે, ખંડખંડ થઈને પરિણમતું નથી. પ્રત્યેક પર્યાય તો વ્યતિરેક વ્યક્તિ વડે જન્મેલી છે. વ્યતિરેક વ્યક્તિ એટલે શું છે કે એક વ્યક્તિને બીજી વ્યક્તિમાં વ્યતિરેક પણ આમ તદ્દન જુદાપણો છે. પહેલી તો બીજી નથી અને પહેલીના કાળમાં બીજી નથી, એટલે બે એક હોવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એકના એકની હયાતીમાં બીજીની હયાતી જ હોતી નથી. એકની હયાતીનો કાળ હોય ત્યારે બીજીની હયાતીનો કાળ જ હોતો નથી, એટલે તદ્દન વ્યતિરેક પણ છે. તો પણ એ અન્વય શક્તિઓ વડે પામતા દ્રવ્યને ત્યારે અન્વયરૂપ શક્તિ ઓગળે, પામતો એવું જ રે, વ્યતિરેક વ્યક્તિ ઓગળે, સદ ઉત્પાદ ને અસત ઉત્પાદ ને પામી રહ્યો એમ કે જ્યારે બાજુબંધ વગેરે પર્યાય એવું જ કહેવામાં આવે છે, અને સોનું નહીં એટલે સોનાના જુદા જુદા ઘાટને કહેવામાં આવે છે, ત્યારે બાજુબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોને નિર્જાવનારી તે વ્યતિરેક વ્યક્તિઓ વડે, સુવર્ણ જેટલું ટકનારી યુગપદ પ્રવર્તતી, સુવર્ણની નિર્જાવનારી અન્વય શક્તિઓને પામતા સુવર્ણને અસદભાવ યુક્ત બાદ છે. તો શું કે છે કે બંને એકલા ઘાટ બદલે છે સોનું, ત્યારે તે ઘાટ તો નવો નવો ઉપજેલો છે, એટલે પહેલા નહોતો અને નવો ઉપજ્યો છે એવો અસત ઉત્પાદ છે, તો પણ તે સોનું એની અન્વય શક્તિઓને ધારતું થતું નવા નવા ઘાટે ઉપજે છે, એની અન્વય શક્તિઓ છોડીને નવા ઘાટે ઉપજે છે એમ કે છે. એટલે દ્રવ્યને કહેતી મૂર્તિ પર્યાયને ગૌણપણે જ્ઞાનમાં રાખીને દ્રવ્યને કહે છે, અને પર્યાયને કહે છે ત્યારે દ્રવ્યને ગૌણપણે જ્ઞાનમાં રાખીને પર્યાયને કહેવામાં આવે છે. એ રીતે સત ઉત્પાદ અને અસદ ઉત્પાદ બંને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક વિષય એક વસ્તુમાં આવે છે.